நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் முழுவே சவசாஹூனம் ஜே ஸ்வரூப சமஜாவினா பாம்யோ துக்கனந் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். આપણી ચર્ચા જીનાગમના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચાલી રહી છે, જેનું નામ છે આઠ કર્મ. કર્મ સિદ્ધાંતનું સ્વરૂપ આપણે જીનાગમના આધારથી ભણી રહ્યા છે, જેમાં આપણે ઘણી બધી ચર્ચા કર્મ સંબંધી હમણાં સુધી કરી. કર્મ કોને કહેવાય, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મનું સ્વરૂપ આપણે સમજ્યા. એના પછી આપણે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધનું સ્વરૂપ આપણે સમજ્યા. એના પછી આપણે ઘાતી કર્મ અને અઘાતી કર્મનું સ્વરૂપ શોર્ટમાં સમજ્યા. અને હવે આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના સ્વરૂપને સમજ્યા બાદ આપણે મોહન્ય કર્મ અને અંતરાય કર્મના સ્વરૂપને આજે સમજવાની કોશિશ કરવાની છે. હું વધારે ભૂમિકા ન બાંધતા મોહન્ય કર્મની ચર્ચા પ્રારંભ કરું છું, કારણ કે વિસ્તારથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મની ચર્ચા આપી બે કે ત્રણ લેક્ચરમાં થઈ છે. મોહનીય કર્મ એની ચર્ચા આપણે કરીએ છીએ અને એના ભેદ પ્રભેદ, મોહનીય કર્મના ઉદયમાં શું થાય છે, મોહનીય કર્મ કેવી રીતના બંધાય છે અને ઘણી બધી ચર્ચા મોહનીય કર્મ સંબંધી આપણે કરશું. સૌથી પહેલો પોઈન્ટ વાઇઝ આપણે એક એક ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલો પોઈન્ટ, મોહનીય કર્મ કોને કહેવાય, મોહનીય કર્મ કોને કહેવાય. હવે એ સમજવા માટે આપણે મોહનીય કર્મના પહેલા ભેદ સમજીએ. મોહનીય કર્મના બે ભેદ છે. લેટ મી ટેલ યુ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આઠ કર્મમાંથી આ મોહનીય કર્મ એ કર્મોનો રાજા છે. મોહનીય કર્મના ઉદયમાં ઘણું બધું થાય છે. આખો સંસાર જે ઉભો થાય છે, ચાર ગતિ અને 84 લાખ યોનિઓમાં જે ભવ ભ્રમણ, પરિભ્રમણ, પંચ પરાવર્તન કરીને જીવ દુઃખી થાય છે. આજ સુધી જીવ દુઃખી થયો છે, રખડ્યો છે, પરિભ્રમણ કર્યું છે, એ મોહનીય કર્મના ઉદયમાં જોડાઈને જે પ્રકારના પરિણામ થયા છે એ પરિણામ દુઃખનું કારણ છે. અને પરિણામમાં નિમિત્ત કોણ છે, તો કે મોહનીય કર્મનો ઉદય. નિમિત્ત કોણ છે, મોહનીય કર્મનો ઉદય. એટલે કર્મની અપેક્ષાએ આપણે વાત કરીએ તો મોહનીય કર્મ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કર્મ ટુ અન્ડરસ્ટેન્ડ. મોહનીય કર્મનો રોલ સમજવો બહુ જરૂરી છે. મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી જીવની અંદરમાં કેવા પ્રકારના પરિણામ થાય છે, શું ગલતી કરે છે જીવ, જીવ શું ભૂલ કરે છે, જીવ શું અપરાધ કરે છે, એની ચર્ચા પણ આપણે કરવાની છે. સૌથી પહેલા મોહનીય કર્મના બે ભેદ છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ. જ્યારે હું દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ બોલું ત્યારે તમારે દ્રવ્ય કર્મનું સ્વરૂપ સમજવું, તમારા માઇન્ડમાં દ્રવ્ય કર્મ આવવા જોઈએ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ દ્રવ્ય કર્મની પ્રકૃતિ છે, દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ એટલે એ રજકણ, ધૂળ. ધૂળ જેવી રીતના આપણે વાત લીધી હતી કે જે શેતરંજી હોય ને, શેતરંજી બહુ ટાઈમથી આપણે એને ખોલી ન હોય, સમજાય છે, મોટી મોટી શેતરંજીઓ હોય અને બહુ ટાઈમથી ખોલી ન હોય અને ખોલો ને તમે ઝાટકો તો એમાંથી જે ધૂળ નીકળે ને, તો એવી રીતના આ કર્મ એ ધૂળ છે. પૂદગલ છે, પૂદગલ. પૂદગલ પરમાણુઓનો બંધ છે, કંદ છે, જથ્થો છે, બરાબર છે, જે આખા લોકમાં ઠસાઠસ એ કારમાન વર્ગના ભરેલી છે. અને જીવ જયારે અહીંયા પરિણામ કરે છે એક પરિણામનું નિમિત્ત પામીને કર્મો આવીને જીવ સાથે બંધાય છે. જે જીવ જેવા પ્રણામ કરે છે એ પ્રકારના કર્મો જીવની સાથે આવીને બંધાય છે અને પછી એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે એ કર્મનું ફળ મળે છે. કર્મનું ફળ મળે છે એનો અર્થ જીવના પરિણામનું ફળ મળે છે, જીવના અપરાધનું ફળ મળે છે. જીવ જે ભૂલ કરે છે એ ભૂલનું ફળ મળે છે એને આપણે એમ કહીએ છીએ કર્મનું ફળ મળ્યું. કર્મના ઉદયને ભોગવે છે, કર્મના ઉદયને ભોગવે છે એનો અર્થ જીવ પોતાના પરિણામને ભોગવે છે, પોતાના અપરાધને ભોગવે છે. પોતાની ગલતીઓ, પોતાના અપરાધ, પોતાનો દોષ, પોતાનું અજ્ઞાન, પોતાની મિથ્યા માન્યતાઓ, એ જે અનાદિકાળથી અંદરમાં ચાલી રહી છે એનું ફળ ભોગવે છે. કારણ કે ગલતી કરો અને એનું ફળ ન મળે તો એ બને નહીં. કર્મ તો નિમિત્ત છે. જેવી રીતના કોઈ ખૂન કરે છે, કોઈ ખોટા કામ કરે છે, કોઈ ચોરી કરે છે, બરાબર છે, એને જેલમાં નાખે છે, એ જે હથકડી છે, જેલ છે, એ તો બધું બાહ્યનું નિમિત્ત છે. એ શું સૂચવે છે? હથકડી અને જેલ એ બંધન, એ બંધન શું સૂચવે છે? એ બંધન શું સૂચવે છે? કે આ એ કોઈ અપરાધ કર્યો છે. એવી રીતના અહીંયા કર્મના ઉદયમાં જે બાહ્ય પરિસ્થિતિઓ બને છે જીવની આજુબાજુ, એ જીવના અપરાધને સૂચવે છે. તો અહીંયા અપરાધને, અપરાધની વાત છે, અપરાધ કયા પ્રકારના ચાલી રહ્યા છે એની વાત છે, અને અપરાધ કેવી રીતના ટળે એની વાત છે, કર્મનો બંધ કેવી રીતના થાય છે એની વાત છે, અને કર્મની નિર્જરા અને કર્મથી મુક્ત કેવી રીતના થવાય એની પણ વાત કહી છે. ખાલી બંધનની વાત નથી કરી, મુક્ત થવાની વાત પણ કહી છે. ખાલી અપરાધની વાત નથી કરી, અપરાધથી રહિત થવાની વાત પણ કહી છે. અપરાધનું કારણ પણ બતાવ્યું છે અને અપરાધને કેવી રીતના ટાળી શકીએ એનો ઉપાય પણ બતાવ્યો છે. કારણ પણ બતાવ્યું છે અને ઉપાય પણ બતાવ્યો છે. જેવી રીતના ડોક્ટર આપણને આપણી બીમારીનું કારણ બતાવે છે અને કારણ બતાવીને પછી એને ટાળવાનો ઉપાય પણ બતાવે છે. બીમારીને સમજે છે, કારણ બતાવે છે અને એને દૂર કરવાનો ઉપાય પણ બતાવે છે, દવા પણ આપે છે. સમજાય છે? તો એ રીતે આખી વાત અહીંયા છે. બહુ અદભુત વાત છે, બહુ સ્પષ્ટ વાત છે, ક્રિસ્ટલ ક્લિયર છે વાત, કે તું અપરાધ કર અને કર્મ ન બંધાય એવું બને નહીં, તું અપરાધ કર અને એનું ફળ તને ન મળે એવું બને નહીં. એટલે આચાર્ય દેવ કહે છે, ઉદયથી ડરો, કર્મના ફળથી ડરો, અપરાધ કરતા ડરો. અપરાધ અંદરમાં થઈ રહ્યો છે અને તું એમ કે મને કર્મનો ઉદય ન આવે, એ બનશે નહીં, એ ક્યારે પણ નહીં બને, બરાબર છે? તો મોહનીય કર્મની આપણે ચર્ચા કરી રહ્યા છે, થોડી ચર્ચા આપણે અપરાધની, કર્મની, કર્મના ઉદયની, કર્મના ફળની, અને મોહનીય કર્મ એ આ કર્મમાંનો એક, આપણે કહીએ ને, એક રાજા છે. મોહનીય કર્મના ઉદયમાં જીવ ઘણા બધા અપરાધ કરે છે, ખોટા ભાવ કરે છે, ખોટો અભિપ્રાય કરે છે, એની આપણે ચર્ચા કરીએ. તો મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, બરાબર છે? તો દર્શન મોહનીય એ મોહનીય કર્મનો ભેદ છે અને ચારિત્ર મોહનીય પણ મોહનીય કર્મનો ભેદ છે. ઘણા બધા કદાચ પહેલીવાર આ શબ્દો સાંભળતા હશે, તમે લોકો જરાય મૂંઝાતા નહીં, શબ્દ સાંભળતા સાંભળતા તમે એનાથી યુઝ ટુ થઈ જશો, આઈ એમ વેરી શ્યોર. પણ ધ્યાનથી સાંભળજો, શબ્દ ધ્યાનથી સાંભળજો, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ગયા વખતે આપણે વાત કીધી હતી કે દર્શન મોહનીય નો જયારે ઉદય આવે છે તો જીવના શ્રદ્ધા ગુણમાં વિપરીતતા ચાલે છે. મેં વિપરીતતા અને વિકારની વાત કહી દીધી, બરાબર છે? આવરણ, વિપરીતતા, વિકાર અને બાધા. તો આવરણની ચર્ચા થઈ ગઈ, બાધાની ચર્ચા કરશું. વિપરીતતા અને વિકાર, વિપરીત, વિપરીતતા અને વિકાર, આ વિપરીતતા અને વિકાર એ જીવની અશુદ્ધ પર્યાય છે. વિપરીતતા છે, વિપરીતતા, વિપરીતતા એટલે વિપરીત, જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું, જેવું સ્વરૂપ છે એનાથી ઊંધું માનવું, ખોટું માનવું, ઉલટું માનવું, રોંગ બિલીફ, એનું નામ વિપરીતતા છે. વિપરીતતા, એ વિપરીતતા શ્રદ્ધા ગુણની વિકારી પર્યાય છે, શ્રદ્ધા ગુણની અશુદ્ધ ઇમ્પ્યોર પર્યાય છે. વિપરીતતા એટલે ખોટો વિશ્વાસ. શ્રદ્ધાનું કામ શું છે? શ્રદ્ધા ગુણનું કામ શું છે? રોલ, વોટ ઇઝ ધ રોલ ઓફ શ્રદ્ધા ગુણ? વિશ્વાસ કરવો, વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા, રૂચિ, એકત્વ, અહમ, પોતાપણું, બરાબર છે? એ વિશ્વાસ કરવો એ શ્રદ્ધાનું કામ છે. વિશ્વાસ કરવો એ તો શ્રદ્ધાનું કામ છે, પરંતુ અનાદિકાળથી વિશ્વાસ તો થઈ રહ્યો છે, પરંતુ ખોટી જગાએ વિશ્વાસ થઈ રહ્યો છે. પોઈન્ટ સમજો, હું તમને સાચે કહું, આ જે વાત છે ને વિપરીતતાની અને વિકારની, શ્રદ્ધા અને ચારિત્ર ગુણના વિકૃત પરિણામની જે વાત છે ને, અને એમાં દર્શન મોહનીયનો ઉદય અને ચારિત્ર મોહનીનો ઉદય એમાં નિમિત્ત છે. આજે આખી વાત છે ને આ ખરેખર ગુરુદેવ શ્રીના 45 વર્ષના પ્રવચનોનો હાર છે. ગુરુદેવ શ્રીએ 45 વર્ષ આ શ્રદ્ધાની વિપરીતતા અને એના પછી ચારિત્રનો વિકાર એ કેવી રીતના ટળે, વિપરીત અભિપ્રાય કેવી રીતના ટળે, જીવને જે વસ્તુ સ્વરૂપ સંબંધી અને પોતા સંબંધી અને 7 તત્વ સંબંધી જીવને જે ઊંધી માન્યતા ચાલે છે, એ માન્યતા ઊંધી જે ચાલી રહી છે એ કેવી રીતના સમ્યક થાય, અને એનું નામ સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શન કેવી રીતના થાય, મિથ્યા દર્શન કેવી રીતના ટળે, મોક્ષ માર્ગની શરૂઆત કેવી રીતના થાય, સંસાર કેવી રીતના અંતને પામે, અને બહિરાત્મામાંથી અંતરાત્મા કેવી રીતના બને, અને ભગવાનનો લઘુનંદન અને સાધક બનીને એ સાધ્ય દશા એટલે સિદ્ધ દશાને કેવી રીતના પ્રાપ્ત કરે, એ આખો જે ક્રમ છે મોક્ષ માર્ગનો, એ મોક્ષ માર્ગનો ક્રમ સમજાવવા માટે ગુરુદેવશ્રીના 9000 પ્રવચનો સમર્પિત છે. બીજી કોઈ વાત નથી કહી, ગુરુદેવશ્રી આ જ વાત કહી છે. આ જ વાતને લઈને ગુરુદેવશ્રીએ ઘણી બધી રીતે આપણને વાત સમજાવી છે, અલગ અલગ પ્રકારની. તો વિપરીતતા અને વિકારની વાત કરી છે. આજે આપણે 2 શબ્દ ઉપર બહુ જોર આપશું, વિપરીતતા અને વિકાર. દર્શન મો, હવે હું આખું બોલું છું સ્ટેટમેન્ટ, જો દર્શન મોહનીય કર્મના ઉદયમાં શ્રદ્ધા આત્માના, દર્શન મોહનીય કર્મના ઉદયમાં આત્માના શ્રદ્ધા ગુણની વિપરીતતાનું નામ મિથ્યાત્વ છે. દર્શન મોહનીય કર્મના ઉદયમાં આત્માના શ્રદ્ધા ગુણની વિપરીતતા, શ્રદ્ધા ગુણની અશુદ્ધતા, શ્રદ્ધા ગુણની વિપરીતતાનું નામ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે, એ ઊંધી માન્યતાનું નામ મિથ્યાત્વ છે. અરે તું આત્મા છો, તું અકર્તા છો અને તું પોતાને કરતા માને છે, આ મિથ્યાત્વ છે. તું તું શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વ છો અને તું પોતાને શરીર માને છે, આ વિપરીતતા છે. પકડો પોતાના ખોટા અભિપ્રાયને તો તમે રિલેટ કરી શકશો પોતાના અભિપ્રાયને આ ટોપિક સાથે. ખાલી સાંભળવા પૂરતું નહીં રાખતા, અંદરમાં એનું ચિંતન કરજો, મંથન કરજો, રિલેટ કરજો, પ્રેક્ટિકલ એપ્લિકેશન કરજો કે આજે ખરેખર જે વસ્તુ હું નથી, જેવું મારું સ્વરૂપ નથી, એવું હું પોતાને માનું છું. સમજાય? આ વિપરીતતા છે. આમાં કેટલી બધી વાત આવી શકે. તમે સમજો કે પરદ્રવ્યમાંથી કોઈ દિવસ તને સુખની પ્રાપ્તિ, 5 ઇન્દ્રિયના વિષય ભોગમાંથી તને સુખની પ્રાપ્તિ નથી થવાની, અને તું એમાંથી સુખ મેળવવા ચાહે છે, સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે, એ વિપરીતતા છે. તું ગોરો કાળો નથી અને તું પોતાને આ શરીરની અવસ્થા રૂપે માને છે, આ વિપરીતતા છે. તું અકર્તા છે પરદ્રવ્યનો, તારું પરદ્રવ્યમાં ખરેખર કાંઈ નથી ચાલતું અને તું ચલાવવા જાય છે, આ વિપરીતતા છે. તું વિષય ભોગને ભોગવી નથી શકતો, પરંતુ તું એમ માને છે કે હું ભોગવું છું, મેં ખાધું, મેં બનાવ્યું, મેં કમાયું, મેં આમ કર્યું, મેં પહેર્યું, મેં ઓળ્યું. આજે તારા અંદરમાં પરદ્રવ્ય પ્રત્યે એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ બુદ્ધિ ચાલે છે, આનું નામ વિપરીતતા છે. આ દર્શન મોહનીય કર્મના ઉદયને સમજાવવા માટે આચાર્ય દેવ શરાબીનો દ્રષ્ટાંત આપે છે. મોહ મહામદ પીઓ અનાદિ, મહામદ મોહ મહામદ, મદીરા પીને, શરાબ પીને, દારૂ પીને જેવી રીતના વ્યક્તિ પાગલ થઈ જાય છે, વિવેક ખોઈ બેસે છે, એ શું બોલે છે, સમજાય છે, એ શું વિચારે છે, એનું વર્તન શું છે, એમાં કોઈ 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 વિવેક નથી. માતાને પત્ની કહે છે, પત્નીને માતા કહે છે, અરે એને કોઈ વિવેક નથી રહ્યો. પોઈન્ટ સમજાય છે? આ મિથ્યાત્વના ઉદયમાં આ જીવ વિવેક ખોઈ બેસે. જેવી રીતના દારૂ પીધેલો વ્યક્તિ હોય, પોઈન્ટ સમજાય છે, થોડો પણ એને દારૂ પીધો હોય, આપણે રસ્તામાંથી જતા હોય અને આપણે રસ્તો ભૂલી ગયા હોય, એડ્રેસ ભૂલી ગયા, આપણને મળતું ન હોય એડ્રેસ ગાડીમાં જતા હોય, અને આપણે કોઈ વ્યક્તિને દૂરથી જોઈએ અને આપણને અંદરથી એમ થાય કે આપણે એને પૂછીએ કે આ જગા પર પહોંચવા માટે મારે કયો રસ્તો લેવો. પોઈન્ટ પકડ્યો, આ જગા પર પહોંચવા માટે મારે કયો રસ્તો લેવો, એ પૂછવા માટે તમે ગાડી રોકો અને તમને ખબર પડે કે આ પીધેલો છે અને દારૂ પીધું છે. પોઈન્ટ પકડ્યો, ઉદાહરણ આપું છું લોકી, ત્યારે દારૂ પીધું છે હને, અને તમને અંદરથી છે કે હું એને પૂછું, તમે કદાચ એ તમે એને પૂછી લેશો, એ તમને એડ્રેસ કંઈ પણ દેશે. પોઈન્ટ સમજાય છે? તમને ખ્યાલ આવી ગયો છે કે આ વ્યક્તિએ દારૂ પીધું છે, આ પીધેલો વ્યક્તિ છે, એના ભાનમાં નથી. તમે સાંભળી લેશો એડ્રેસ, તમે આગળ જશો, પણ તમને અંદરથી એમ થશે કે આનો વિશ્વાસ કરવા જેવો નથી. આપણે આગળ કોઈ બીજાને પૂછીએ, કન્ફર્મ કરીએ. બોલો, વિશ્વાસ કરવા યોગ્ય નથી કેમ? કારણ કે એ ભાનમાં નથી. એવી રીતના અહીંયા કહે છે કે કદાચ એ સાચું પણ કહેતો હોય તો પણ એનો વિશ્વાસ નહીં થાય. એને રસ્તો સાચો પણ બતાવ્યો હશે તો પણ એનો વિશ્વાસ નહીં કરે સજ્જન પુરુષ. કેમ? કારણ કે એને ખબર છે કે આ ભાઈ ભાનમાં નથી, આ દારૂ પીધેલો છે. એવી રીતના મોહ મા મદ પીઓ અનાદિ, મિથ્યાત્વ રૂપી દારૂ પીને, પોઈન્ટ સમજાય છે, ઊંડી માન્યતા ચાલે છે અને આપણે વચનમાં કઈ પણ દઈએ. પોઈન્ટ પકડજો, આપણે કઈ પણ દઈએ કે હું તો શરીરથી ભિન્ન આત્મા છું, પરંતુ જેવી રીતના દારૂ પીધેલો વ્યક્તિ સાચું બોલે તો શયાનો નથી થઈ જતો, ડાયો નથી થઈ જતો. એવી રીતના અહીંયા તું મિથ્યાત્વ રૂપી દારૂ પીને બેઠો છે અને તું બોલી પણ દે કે હું તો આત્મા છું, હું તો પરમાત્મા છું, હું તો શરીરથી ભિન્ન છું, તો પણ આચાર્ય દેવ કહે છે જ્ઞાની નથી થઈ જતો. કેમ? કારણ કે એની માન્યતામાં વિપરીતતા ચાલે છે. પોઈન્ટ પકડજો, વિપરીતતા, ઊંધી માન્યતા કોના સંબંધી? તો કે સાત તત્વ સંબંધી. ઊંધી માન્યતા કોના સંબંધી? છ દ્રવ્ય સંબંધી. એક એક વસ્તુ સંબંધી ઊંધી માન્યતા ચાલે છે. પોતાનું સ્વરૂપ જેવું છે એવું સ્વરૂપ માનતો નથી. જીવ તત્વની પરિભાષા એટલી સરળ જીનાગમમાં આવી છે, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. મુદિત થાઓ, આનંદિત થાઓ, પ્રસન્ન થાઓ. તને તારું સ્વરૂપ બતાવી દીધું, તને તારું તત્વ બતાવી દીધું. તું માન્યતા કર સાચી, તું માન, તું માન કે તું ભગવાન છો, તું આત્મા છો, તું પરમાત્મા છો, તું પામર નથી, તું પ્રભુ છો, તું જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી છો. તો આવી પોતાની પોતાને અંદરમાં સાચી માન્યતા ન થવી, પોતે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી છે. તારો સ્વભાવ તો આનંદ છે, સુખ છે, શાંતિ ભરી છે તારા સ્વભાવમાં, લબાલબ તારા સ્વભાવમાં સુખ ભર્યું છે. તું સુખથી બનેલો છો, તું આનંદી બનેલો છો, તું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છો, તું જાણવા દેખવા વાળા સ્વભાવી છો, તું એનાથી આગળ કાંઈ નથી કરી શકતો, તું માત્ર જાણી દેખી શકે છે. આ શુદ્ધાતમ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ, મુક્તિ પૂરી હૈ મેરા દામ, મિલતા જા પૂર્ણ વિશ્રામ. સમજાય છે? શુદ્ધાતમ હૈ મેરા નામ, માત્ર જાનના, માત્ર જાનના વો મેરા કામ હૈ, વો મેરા સ્વભાવ હૈ. એસે સ્વભાવ કો ન માનના, એસે સ્વભાવ કા વિશ્વાસ નહીં કરના, ઉસકા નામ વિપરીતતા હૈ, ઉસકા નામ વિપરીતતા હૈ. એ વિપરીતતા જીવને સંસારમાં રખડાવે. તું પોતાને ગોરો કાળો, મેં સુખી દુખી, રંક રાવ, મેરે ધન ગ્રહ ગ્રો ધન પ્રભાવ. સમજાય છે? મેરે સુત તિયમે પ્રબલ અધીન, બે રૂપ મૂરખ સુભગ પ્રવીણ. હું પ્રવીણ, હું હોશિયાર, હું બેરૂપ, હું સુભગ, હું બલવાન, હું ગોરો, હું કાળો, હું રંક, હું રાવ. સમજાય છે? કેટલી ઊંધી માન્યતા છે પોતાના સંબંધી. બોલો, ક્યારે દૂર કરશું આ ઊંધી માન્યતાને? કહો તો ખરા. આ બહુમાં નહીં કરીએ, આ બહુમાં એ સાચા સંસ્કાર અંદરમાં નહીં રેડીએ તો ક્યારે ક્યારે કરશું કામ? બોલો, ક્યારે કરશું પોતા સંબંધી સાચી માન્યતા? અરે, તું સુખ સ્વભાવી છો, દુઃખી થવું એ તારું સ્વરૂપ જ નથી. અને અજ્ઞાની જીભ વાતે વાતે દુઃખી થાય છે. બોલો, અજ્ઞાની જીભ વાતે વાતે આકુલિત થાય છે.
અજ્ઞાની જીવ વાતે વાતે કશાઈ કરે છે, અજ્ઞાની જીવ વાતે વાતે ભયભીત થાય છે, અજ્ઞાની જીવ વાતે વાતે શંકિત થાય છે. અરે શંકા કરવું, ભય પામવું, આકુળતા કરવી, દુઃખી થવું, રડવું, હસવું, આ તારું સ્વરૂપ જ નથી. વિપરીતતા મિથ્યાત્વને ટાળવાનો ઉપાય, મિથ્યાત્વનું કારણ તારા પોતાની સંબંધિત અને પોતે સાચે જેવું તારું સ્વરૂપ છે એવું તને શ્રદ્ધા નો, સાચી શ્રદ્ધા નથી પોતા સંબંધી પોતાને. પોઈન્ટ સમજાય છે? આનું નામ વિપરીતતા છે. આ દર્શન મોહનીય કર્મના ઉદયમાં જીવ આવી વિપરીતતા રૂપે પરણમે છે. અનાદિકાળથી પ્રતિ સમય જીવ આવી વિપરીતતા રૂપે પરણમે છે. એટલે આચાર્ય જે કહે છે, મિથ્યાત્વ છે ને, આ વિપરીતતા છે ને, આ પોતા સંબંધી પોતાની સાચી શ્રદ્ધા ન થવી, એ મિથ્યાત્વ જીવનો મહાન શત્રુ છે. અને સમ્યક દર્શન એ જીવનો પરમ મિત્ર છે. મિથ્યાત્વ મહાશત્રુ છે, જીવને રખડાવે છે, ખોટા કામ કરાવે છે, જે નથી કરી શકતો અને એને કહે છે કર, આ તો તું કરી શકે છે. અરે તું કરનાર છે, તું ખાનાર છે, તું ખાનાર પીનાર નથી, તું કરનાર નથી, તું ભોગવનાર નથી, પરદ્રવ્યને અડનાર નથી, સ્પર્શનાર નથી, ચૂમનાર નથી, તું પરદ્રવ્ય અને તારી વચ્ચે અત્યંત અભાવ છે. મિથ્યાત્વના આવેશમાં આવીને વશીભૂત થઈને જીવ સાચી શ્રદ્ધા કરતો નથી. સાત તત્વ સંબંધી ખીચડી કરે, ખીચડી ભેળસેળ. બહારમાં તો આપણને બધું પ્યોર જોઈએ, બધું શુદ્ધ જોઈએ. ઘી તો અમને શુદ્ધ ઘી આપજો, કોઈ ભેળસેળ વાળું ઘી નહીં આપતા. અમને ઓરિજિનલ વસ્તુ જોઈએ, અમને ડુપ્લિકેટ નહીં જોઈએ, અમને ભેળસેળ વાળી વસ્તુ નહીં જોઈએ. બહારમાં તો એટલો ચતુર છે, એકદમ ઓરિજિનલ બ્રાન્ડેડ ઓરિજિનલ વસ્તુ જોઈએ. પોઈન્ટ સમજાય છે? અરે તું બ્રાન્ડેડ વસ્તુ છે, ઓરિજિનલ તારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. તું ઓરિજિનલી આવો છે, તારું ઓરિજિનલ સ્વરૂપ આવ્યું છે. સમજાય છે? તું ભેળસેળ કરે છે, તું ઓરિજિનલ સ્વભાવને ભૂલે છે, તારું બહુ મોટી ભૂલ છે. આ ભાવમાં ભૂલને ટાળો, ખરેખર પ્રેક્ટિકલ એપ્લિકેશન કરો, પ્રેક્ટિકલ વાત કરો. આચાર્ય દેવ કે છે કે તું પ્રેક્ટિકલી મારી સામે વાત કર કે શરીર અને આત્મા ભિન્ન છે કે નહીં, તું કેમ ભેળસેળ કરે છે, તું કેમ શરીરની અવસ્થાને પોતાની અવસ્થા માને છે. બોલવામાં વ્યવહારની ભાષા આવે, જ્ઞાન થાય. સંયોગનું આજુબાજુ જે સંયોગ છે એનું જ્ઞાન ભલે થાય, પરંતુ જ્ઞાનમાં એ સંયોગ જણાતા વેદ તું એને પોતાના કેમ માને છે? આ વિપરીતતા છે. આ વિપરીતતાને ટાળવા માટેના ભાવ છે. ખરેખર કહું છું, અવસર આ ચુકા હે અને ખરેખર અવસર જા રહા હે. કામ કરવાનો અવસર આવી ગયો છે અને ઉદય જઈ રહ્યો છે, ખર્ચાઈ રહ્યો છે. ઉદય ખર્ચાઈ રહ્યો છે, સમય જઈ રહ્યો છે, આ ભવના દિવસો જઈ રહ્યા છે, વ્યતીત થઈ રહ્યા છે અને મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે. અરે કાલે ઉઠીને કઈ પરિસ્થિતિ કેવા પ્રકારની બની જશે, કેવો ઉદય આવીને સામે ઉભો રહેશે, આ નો કર્મની પરિસ્થિતિઓમાં શું હશે આપણને નથી ખબર. ભાઈ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરો. ભેદ વિજ્ઞાન ના સિદ્ધા સિદ્ધા એ કિલ કે છે ના અસે ભાવ બધા એ કિલ કે છે. યહી તો જીના બસ જીના હૈ, વિષ છોડ દિયા અમૃત પીના હૈ. અરે મિથ્યાત્વ રૂપી વિષ કો અભી હમ નહીં પિયેંગે, હમ વિપરીત માન્યતા રૂપ નહીં પ્રણમેંગે, હમ અન્ય તત્વ કો અપના તત્વ નહીં માનેંગે, હમ પરદ્રવ્ય મેં સુખ બુદ્ધિ નહીં કરેંગે. વિષ છોડ દિયા અમૃત પીના હૈ, હમ અમૃત પીતે રહેતે હૈ ઓર મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ. અજ્ઞાની રોતે રહેતે હૈ ઓર જ્ઞાની મસ્ત રહેતે હૈ. બોલો, અજ્ઞાની વાતે વાતે રડશે અને જ્ઞાની કદમ કદમે પ્રસન્ન છે. પ્રસન્ન થાઓ, મુદિત થાઓ. મુદિત શબ્દ મને બહુ ગમે. મુદિત થાઓ એટલે પ્રસન્ન થાઓ, ખુશ થાઓ. અરે તને 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 આજે ખબર પડે કે તને 1 કરોડ ની લોટરી લાગી છે, તું પ્રસન્ન થશે કે નહીં? કોઈ ગરીબ વ્યક્તિને 1 કરોડ ની લોટરી લાગે, કોઈ ભિખારીને 1 કરોડ ની લોટરી લાગે, જે દુઃખી હતો, જે આકુલિત હતો, જે કપડાં વગર હતો, પૈસા વગર હતો, ભોજન વગર હતો, ઘર વગર હતો, એને ખબર પડે કે આજે 1 કરોડની લોટરી લાગી છે, એ કેટલો મુદિત થશે, કેટલો પ્રસન્ન થશે. એવી રીતના આપણે પર્યાયમાં પામર હતા, પામર હતા નહીં, પામર પોતાને માનતા હતા. આપણે દુઃખી હતા નહીં, આપણે પોતાને દુઃખી માનતા હતા. પોતાના સુખ સ્વભાવી ભગવાન આત્માને ભૂલવું એ સૌથી મોટું દુઃખ છે. પોતાને ભૂલવું એ સૌથી મોટું દુઃખ છે. આપણે તો આયે દુખાયું, આયે દુખાયું, આયે દુઃખી કર્યા, આયે દુઃખી કર્યા, આયે આમ કર્યું, આયે દુખાયું, આયે દુઃખી કર્યા, આયે દુઃખી કર્યા. કોઈ પરદ્રવ્ય તને દુઃખી નથી કરતું, તારું અજ્ઞાન તને દુઃખી કરે છે, તારી વિપરીતતા તને દુઃખી કરે, વિપરીતતા. અને ખબર પડી આજે, ઓહો, અરે 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે. તું પામર નથી, તું ભગવાન છો. તું પરદ્રવ્યનો કરતા ભોગતા નથી, તું ભગવાન છો. તું કેમ ભિખારીની જેમ પરદ્રવ્ય પાસે સુખની અભિલાષા કરે છે? કેમ ઈચ્છા કરે છે? ઈચ્છા કી, તૃષ્ણા કી, ખાઈ ખૂબ ભરી, રિક્ત રહી, રિક્ત રહી. તારી કોઈ ઈચ્છા પૂરી નથી થવાની, તું કોઈને સુખી નથી કરી શકવાનો, અને કોઈ તને સુખી કરવામાં સમર્થ નથી. અરે હર દ્રવ્ય સ્વતંત્ર છે. આ આ આ માન્યતા કર, સાચી વિપરીતતા છોડ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? વિપરીતતા ઉપર આપણે વજન આપી રહ્યા છીએ. વિપરીત માન્યતા જીવને દુઃખી કરે, વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, 7 તત્વ સંબંધી ઊંધી માન્યતા. અરે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ, ઓર ઇસ જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા સે ભિન્ન સમસ્ત અન્ય પદાર્થ અજીવ તત્વ હૈ. ઉસ અજીવ તત્વ કો અજીવ માનો. એ અજીવનું લક્ષણ જડત્વ પણું છે, તારું લક્ષણ ચેતનત્વ પણું છે. લક્ષણ થી તો ભેદ જ્ઞાન કર. તારું લક્ષણ શું છે? તારું સ્વભાવ શું છે? તારી સામર્થ શું છે? તું કોણ છો? તું કેવડો છો? તારામાં શું તાકાત છે? કેટલા ધર્મો, કેટલા ગુણો, કેટલી શક્તિ, કેટલી સામર્થ, અનંત 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 સામર્થ તારામાં ભરેલી છે. જો તો ખરો એકવાર દ્રષ્ટિ અંદરમાં, તું કર તો ખરો એકવાર, નજર તો નાખ એકવાર, દ્રષ્ટિ તો કર એકવાર, નિર્ણય તો કર એકવાર, વિશ્વાસ તો લાવ. તું નિર્ભર થઈ જશે, ગેરંટી આપે છે. 12 માં તો આપણને ગેરંટી વોરંટી ની કેટલી મહિમા. 5 વર્ષની ગેરંટી, હા 5 વર્ષની ગેરંટી. અહીંયા અત્યારે કે છે કે આવો અમારી પાસે, હું તને ગેરંટી આપ. અનાદિ અનંત ગેરંટી, અનાદિ અનંત ની ગેરંટી. બોલ, 5-10 વર્ષ તો શું છે? અનાદિ અનંત ગેરંટી. તું જીવ હતો, ગેરંટી. તું જીવ છે, ગેરંટી. તું અનંત કાળ જીવ રહેશે, ગેરંટી. જા, ગેરંટી, ગેરંટી છે. જા, તું કે તું જીવ રહેશે, તું જીવ હતો, તું સુખથી ભરેલો હતો, સુખથી ભરેલો છે, તું સુખથી ભરેલો રહેશે. તારું તત્વ ક્યારે પણ અશુદ્ધ નથી થતું. અરે કંચન ને કાંચ લાગે નહીં, જેવી રીતના અગ્નિને ઉદય લાગે નહીં, એવી રીતના તારા સ્વભાવમાં ઉણપ, ઓછપ, વિપરીતતા, અધુરાશ, અશુદ્ધતા. અરે તારા સ્વભાવમાં અલ્પજ્ઞતા, તારા સ્વભાવમાં કોઈ કમી ખામી નથી. તું એવો અંદરમાં શુદ્ધ તત્વ છો, ગેરંટી છે. એ શુદ્ધતામાં ક્યારે પણ અશુદ્ધતા નહીં આવે, ગેરંટી છે. તું જ્યારે પણ એની દ્રષ્ટિ કરશે, તને આનંદ અને સુખની ઉપલબ્ધિ થશે, ગેરંટી છે. તને તું જ્યારે પણ દ્રષ્ટિ કરશે, તારા બધા દુઃખ ટળી જશે, તને શાંતિ, વિશ્રાંતિ, આનંદ, વિતરાગતા, નિરાકુળતા, નિર્ભારતા, નિશંકતા, નિર્ભયતાની પ્રાપ્તિ થશે, ગેરંટી છે. ગેરંટી છે, તારા સ્વભાવમાં રોગ અને રાગ નથી, ગેરંટી છે. રોગ રોગમાં છે, અરે રાગ રાગમાં છે. અરે રાગ એક સમયનું સત છે, અરે રોગ તો રાગ એક સમયનું સત છે. શરીરનો રોગ તો સંયોગ છે, એ સંયોગ અને એ રાગ, એ ક્ષણિક સત અને ઉદય પ્રમાણ સંયોગથી તું અત્યંત ભિન્ન છો, ભિન્ન હતો, ભિન્ન રહેશે, એવી ગેરંટી છે. હજી વિશ્વાસ નથી આવતો. લૌકિક જીવો પર વિશ્વાસ આવે છે, ઓલા દુકાનદાર પર વિશ્વાસ આવે છે. સ્ટેમ્પ મારીને આપી દે ને, ગેરંટી, 5 વર્ષની ગેરંટી. ખુશ થઈને ઘરે આવે, 5 વર્ષની ગેરંટી, 5 વર્ષની ગેરંટી. અહીંયા 3 લોકના નામ, 6ઠા 7માં ગુણસ્થાનમાં જુલવાળા મુનિરાજ, જીનવાણી માતા તને ગેરંટી આપે છે કે તારું તત્વ અશુદ્ધ નથી થયું, અને તને હજી તારા તત્વનો વિશ્વાસ નથી આવતો. અને આ પરનો વિશ્વાસ આવે છે, આ વિપરીતતા તને ક્યાં લઈ જશે? એક સમયની વિપરીતતાનું ફળ ભોગવવું પડશે, મિથ્યાત્વના પરિણામનું ફળ જીવને ભોગવવું પડશે. એક સમયના મિથ્યાત્વના પરિણામમાં અનેક ભવ કરવાની સામર્થ્ય છે, અનેક ભવ ઉભા કરે છે મિથ્યાત્વ. વિપરીતતા તોડો, આજે વિપરીતતા તોડીને ઉભા થાવ. બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક નિર્ણય થઈ જવો જોઈએ કે હું ક્યારે છું, પરમાત્મા છું, પામર નથી, તું ખાવા પીવા વાળો રોગી રાગી નથી, તું સ્ત્રી પુરુષ નથી, તું સાસુ વહુ નથી. અરે એકબીજાને ભગવાન જો, એકબીજાને પરમાત્મા જો, એકબીજાને સાધર્મી જો, સમાન ધર્મી છીએ આપણે બધા. ઓદૈક ભાવથી જોઈએ છે, વિપરીતતા છે. જોઈએ છીએ દુઃખ થવું જોઈએ, દુઃખ થવું જોઈએ, ખેદ થવો જોઈએ. પર્યાય દ્રષ્ટિથી કોઈને જોયા હોય તો અમને ક્ષમા કરજો. ગુરુદેવશ્રી ને વિપરીતતા કરી ગઈ હતી ને, એટલે ગુરુદેવશ્રી ને થોડો પણ વિકાર ખટકતો હતો, થોડો પણ ઔદૈક ભાવ ખટકતો હતો. અરે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો. આ વિપરીતતા ટળી ગયેલા જીવનો અવાજ છે. વિપરીતતા ટાળો, અજ્ઞાન ટાળો, મિથ્યાત્વ ટાળો. અને ટાળવાનો એક જ ઉપાય છે, પોતાના અને પરના સાત તત્વના સંબંધમાં સાચી માન્યતા કરો. આ વિપરીતતા જીવને નરકની ગોદમાં લઈ જશે. વિપરીતતાનું ફળ નિગોદ છે, નિગોદ. જીવના દોષ જ નથી લાગતો, ખબર છે તમને, અપરાધ જ નથી લાગતો. જે ગુરુદેવશ્રીએ પહેચાન કરાવી કે આ મૂળમાં ભૂલ તો સમજ શું છે, ઉપર ઉપરથી મલમ લગાવશું, અંદર મૂળમાં જે રોગ છે એને નહીં કાઢીએ તો ઉપરનો મલમ કાંઈ નહીં કરે. થોડાક રાગ આદિ ભાવ શાંત થઈ ગયા, ઉપર મલમ લગાડ. મુનિ દીક્ષા ધારણ કરી, ઉપર મલમ લગાડ્યો. અગિયારમનું જ્ઞાન કર્યું, ઉપર મલમ લગાડ્યો. સંયોગ બદલી નાખ્યા, ઉપર મલમ લગાડ્યો. ઉપર મલમ, તું ભાગી ગયો સંયોગથી, સંયોગને ભગાવી દીધા. ક્ષેત્ર બદલાઈ ગયું, ઉપર મલમ, સુખી થઈ જશું. સોનગઢ વયા જશું, સુખી થઈ જશું. દેવલાલી વયા જશું, સુખી થઈ જશું. તીર્થયાત્રા પર વયા જશું, સુખી થઈ જશું. આ બધી વિપરીતતા છે. કોઈ પણ પ્રવેશ ક્ષેત્ર કારભાવમાં સુખ નથી ભાઈ. તું નહીં માન પરમાં સુખ, નહીં માન, કારણ કે છે નહીં, મળવાનું નથી, મળતું નથી. મળી ગયું હોત તો અનંત કાળમાં મળી ગયું હોત ને, તારી મુક્તિ થઈ ગઈ હોત ને. તું તો અનંત કાળથી સુખના નામ પર પરની દ્રષ્ટિ કરીને તો બેઠો છે. જે પર્યાયમાં જાય છે એ પર્યાયમાં તન્મય થઈ જાય છે. ત્યાંથી સુખ મેળવવાની તું પૂરેપૂરી પ્રયત્ન, પૂરેપૂરો પ્રયત્નશીલ બને છે, પરંતુ સુખ મળતું નથી. કારણ કે તલને દબાવો ને, તલને દબાવો ને તો તેલ નીતરે, કેમ, એમાં તેલ ભરેલું છે. એવી રીતના અંદરમાં સ્વભાવનો આશ્રય લો ને તો સુખ શાંતિ આનંદ નીતરશે, કારણ કે સ્વભાવ સુખ શાંતિ આનંદથી ભરેલો છે. અને જેવી રીતના રેતને વલોવો તો તેમાંથી તેલ નહીં નીકળે, કારણ કે રેતમાં તેલ નથી. પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ રૂપ રેત, શરીર રૂપ રેત, આ રાખ રાખ રાખની દિવાલ છે. આ રાખની દિવાલ છે અને આ નષ્ટ થઈ જવાની છે. આ શરીરની રાખ થઈ જવાની છે, આ છૂટી જવાના છે, આ પરમાણુ વિખરાઈ જવાના છે. આજે આ સ્કંદ રૂપે દેખાય છે, જેને જોઈને તું વા વા હા 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 હી હું કરે છે, પરંતુ આમાં કોઈ દમ નથી. આ વિપરીતતા તને નિગોદમાં લઈ જશે, અનંત ભવ કરાવશે. પછી કોણ સંભળાવવા આવશે કે તું ભગવાન છો? ના, વિપરીતતા ટાળવાનો ઉપાય આ છે કે તું પોતાને ભગવાન સ્વરૂપી આત્મ તત્વ માન. તારા સ્વરૂપમાં કોઈ વિપરીતતા નથી, તારી માન્યતામાં વિપરીતતા છે, તારી પર્યાયમાં વિપરીતતા છે. તારી માન્યતામાં ઊંધી માન્યતા ચાલે છે, તારું સ્વરૂપ ઊંધું નથી થયું. તારું સ્વરૂપ તો જેવું છે એવું છે, માન. હાજરા હજુર ભગવાન વિરાજમાન છે, ઊભો છે, જાગતો જીવ છે. ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય, હર પર્યાયમાં દર્શન દેવા તૈયાર છે. દર્શન ડરી રહ્યો છે, તું દર્શન લેતો નથી, એ તારી ભૂલ છે. દ્રષ્ટિ ફેરવ, તને તને આખી સૃષ્ટિ ફરી જશે, સોચ ફરી જશે, એટીટ્યુડ ફરી જશે, સેલ્ફ કોન્ફિડન્સ વધશે, અરે આત્મવિશ્વાસ વધશે. અરે પોતાની શ્રદ્ધા કરવા વાળો જીવ ઉદયમાં ડરતો નથી. બહુ ઉપસર્ગ કરતા પ્રતે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તો ચક્રી ચક્રવર્તી આવીને વંદન કરે તો પણ માન ન ઉપજે. બોલો, માન ન ઉપજે, રંચ માત્ર પણ ફૂલાય નહીં. આ અજ્ઞાની જીવની તો આંચ આદત છે. અજ્ઞાની જીવ ન સાંભળજો ધ્યાનથી, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ જેની દ્રષ્ટિ ઉદય ઉપર છે, એ જીવ ન પુણ્યના ઉદયને પચાવી શકે છે અને ન પાપના ઉદયને પચાવી શકે. અજ્ઞાની જીવમાં તાકાત જ નથી. એ પુણ્યના ઉદયમાં ફૂલાઈ જશે અને પાપના ઉદયમાં શું થઈ જશે, દીન થઈ જશે. પાપના ઉદયમાં ડરી જશે, પુણ્યના ઉદયમાં અભિમાન કરશે. અજ્ઞાનીને ન પુણ્યનો ઉદય અને ન પાપનો ઉદય, ન અધિક ક્ષયોક્ષમ, ન હીન ક્ષયોક્ષમ, કોઈ કાંઈ પચાવતા નથી આવતું. અજ્ઞાની ની માન્યતા જ વિપરીત છે, કારણ કે એની દ્રષ્ટિ ક્ષયોક્ષમ ઉપર છે, પુણ્ય ના ઉદય પર છે, પાપ ના ઉદય પર છે, અધિક ક્ષયોક્ષમ પર છે, ઓછા ક્ષયોક્ષમ પર છે, પર્યાય પર છે, રાગ ઉપર છે. તું રાગી નથી, તું વિતરાગ સ્વભાવી છો. આ અજ્ઞાની ની દ્રષ્ટિ કર્મ ના ઉદય માં પ્રાપ્ત સામગ્રી ઉપર છે, નથી પચાવી શકતો. જ્ઞાની જેવા ઉદયને પચાવી શકે છે ને, જ્ઞાનીની દ્રષ્ટિ સમ્યક છે એટલે જ્ઞાની પુણ્યના ઉદયને પણ પચાવી શકે છે અને જ્ઞાની પાપના ઉદયને પણ પચાવી શકે છે. સામે ચક્રવર્તીની સેના આવીને નતમસ્તક થઈ જાય મુનિરાજની સામે, તો પણ મુનિરાજના અંદરથી એક સમય માત્ર માટે એમ નથી થયું, ઓહો આજે જો તો ખરા ચક્રવર્તી આવ્યા, બોલો. અને આપણા કોઈ મિત્યારષ્ટિ જીવ હોય ને, એને જરાક પણ પુણ્યનો ઉદય આવે ને, જરાક પણ કંઈક બારમાં સારું થાય ને, ફૂલાઈ જાય, ઓહો અમે તો નરેન્દ્ર મોદીને મળ્યા. અરે ધૂળ હવે શું થયું એમાં, કો કોઈ સમજાય છે? ચક્રવર્તીને નરેન્દ્ર કીધો છે. નરેન્દ્ર તો ખરો, નરેન્દ્ર નર નો ઇન્દ્ર, મનુષ્ય મનુષ્ય લોક નો ઇન્દ્ર ચક્રવર્તી છે. 100 ઇન્દ્રોમાં લખાયેલા છે મેં તમને વચ્ચે નામ 100 ઇન્દ્રોના. તો ચક્રવર્તી છે ને, ચક્રવર્તી નરેન્દ્ર છે. નરેન્દ્ર ખરો, નરેન્દ્ર તો ચક્રવર્તી છે કે ખરેખર પુણ્ય ને પાપ ના ઉદય ને પચાવે. અને ખરા ખરા નરેન્દ્ર તો મુનિરાજ છે, ચક્રવર્તી કરતા પણ ઊંચી દશા. ઓહો, અરે વંદે ચક્રી તો પણ ન માન થાય. અને ખૂબ ઉપસર્ગ કરે એક સાથે ભયંકર, બહુ ઉપસર્ગ, થોડા નહીં, નાના નાના નહીં, થોડા નાના નાના નહીં, બહુ ઉપસર્ગ કરે તો પણ ક્રોધ ના. બોલો, આને કહેવાય, આને કહેવાય વિપરીતતાનો અભાવ, અને કહેવાય ઉદયમાં સમદ્રષ્ટિ, અને કહેવાય સમતા ભાવ, અને કહેવાય વિતરાગ ભાવ, અને કહેવાય જ્ઞાતા દ્રષ્ટા ભાવ, અને કહેવાય ઇષ્ટ અનિષ્ટ ની બુદ્ધિ ખતમ થઈ ગઈ. સમસ્ત ઉદય ગે છે, મારા જ્ઞાનના ગે છે, મારા જ્ઞાનમાં જણાય છે, મારા જ્ઞાનમાં આવતા નથી, હું એમાં જતો નથી. ઉદય ઉદયમાં છે, હું મારામાં છું, મને ઉદય સ્પર્શતા નથી, મને કોઈ પણ ઉદય હેરાન કરતા નથી, હું તો એ બધાથી ભિન્ન એકમાત્ર જ્ઞાયક તત્વ છું, પરમ પારિણામિક ભાવ છું, દ્રષ્ટિનો વિષય ઉપાદે. આખા જગતમાં કોઈ હોય તો તું પોતે સ્વયં તારી માટે ઉપાદે છે. ઉપાદે ઉપાદે માં ઉપાદે પણ લાવો. આહા, વિપરીતતા ટાળવાનો ઉપાય એકમાત્ર તત્વ નિર્ણય છે. તત્વ નિર્ણય કરો, તત્વ નિર્ણય, તત્વ નિર્ણય સિવાય કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી સુખી થવા. નિર્ણય કરો કોણ છું. આહા, કોઈ સમજાય છે? કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોણ સમજાય છે? બહુ સરસ વાતો કૃપાળુ દેવે તો એક એક કાવ્યમાં એક એક વાતો લખી છે, કેટલી ગજબની વાતો લખી, ખ્યાલ આવે છે? શું કે છે? અરે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું વધ્યું, બોલો શું વધ્યું? અરે પુણ્યના ઉદયમાં થોડી સામગ્રી વધી ગઈ અને તને એમ થાય હું વધી ગયો, હું મોટો થઈ ગયો. અરે પાપનો ઉદય આવ્યો, રોગ આવ્યો, કોઈ પણ પ્રતિકૂળતા થોડી પણ આવી અને દીન થઈ ગયો. તું દીન થવા વાળો નથી, તું ક્રોધમાન અને માયા લોભ આદિ કશાય રૂપે પરણવાના સ્વભાવ વાળો નથી. તું તારા સ્વભાવને જો, આ બધા કશાય ભાગી જશે, આ દુઃખ ભાગી જશે, આકુળતા ભાગી જશે. કયા ઉદયના આધીન થઈને જીવ સુખી થયા શકો? કયા ઉદયના ભરોસે જીવ સુખી થયા શકો? કયા ઉદયના લક્ષથી સુખી થયા શકો? કયો ઉદય કાયમ રહે શકો? કયો ઉદય કાયમ રહે છે? કયો ઉદય પરમેનન્ટ છે? ઉદયમાં પ્રાપ્ત સામગ્રી પરમેનન્ટ છે, કાયમ રહે છે, એકરૂપ રહે છે? વિચાર કરો, વિચાર કરો, વિચાર કર, વિચાર તો પામ, વિચાર કરો. કોઈ ઉદય કાયમ રહે છે? ઉદયમાં પ્રાપ્ત સામગ્રી, ઉદય એકરૂપ નથી રહેતા તો એના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી એકરૂપ ક્યાંથી રહેશે? ઉદયની અનેકતા છે, સામગ્રીની અનેકતા છે, એના લક્ષથી ઔદયિક ભાવની અનેકતા છે. અનેકતામાં અનેકતાના લક્ષથી દુઃખ છે, એકરૂપ સ્વભાવના લક્ષ્ય સુખ છે. આ ક્યારે બદલાતો નથી, ક્યારે કાંઈ થવાનું નથી. મને કેવો ભય નીકળી ગયો, મને કાંઈ નથી થવાનું, મારામાં રોગ નથી. ઓહો, આ વિપરીતતાને ટાળવાનો ઉપાય તત્વ ચિંતન, તત્વ મંથન, તત્વ ગોલન કરો. ઓહો, મારામાં રાગ નથી, મારામાં રોગ નથી, મારામાં કોઈ કમી નથી, મારામાં અલ્પજ્ઞતા નથી, મારામાં અશુદ્ધતા નથી. હું તો શુદ્ધતાનો પિંડ છું, હું તો જ્ઞાયક છું, હું તો પારણામિક ભાવ છું, હાજરા હજુ ઉભો છું. આ નિર્ણય કરો અંદરમાં, આ વિપરીતતાને ટાળવાનો ઉપાય. ચલો આગળ વધીએ. વિકાર, ઘણી બધી વાતો છે. દર્શન મોહના ઉદયની વાત આપણે કહી ને, દર્શન મોહના ઉદયમાં વિપરીત વિપરીતતા, ઉદયમાં જોડાવાથી વિપરીતતા વિપરીતતા વિપરીતતા, અને આ વિપરીતતાના કારણે નવીન કર્મો બંધાય છે. નવીન કર્મ નો બંધ થાય છે. પોઈન્ટ સમજાય છે? જીવના પ્રણામ ના નિમિત્તથી કર્મ બંધાય છે. આ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ ના બંધન ના કારણ પણ જીવ ઉભા કરે છે. જીવના પ્રણામ થી દર્શન મોહ બંધાય, અને એ પ્રણામ માં ત્રણ કે ચાર વાત કીધી, કેવડી, શ્રુત, સંઘ અને દેવ. સમજાય છે? આનો અવર્ણવાદ કરવાથી દર્શન મોહ નો તીવ્ર બંધ થાય છે. અરે બધા જ કર્મ બંધાવી છે. મોહનીય કર્મ ના ઉદય માં જોડાવાથી બધા જ કર્મ બંધાય છે. વિપરીતતામાં બધા કર્મ બંધાય છે. વિપરીતતામાં અને વિકાર, વિપરીતતા અને વિકાર નું નિમિત્ત પામીને બધા કર્મ બંધાય છે. આજે જ્ઞાનાવલીય કર્મ ના ઉદયમાં જ્ઞાન ઓછું છે, ઇટ્સ ફાઇન રાઈટ, પણ અહીંયા મોહ કર્મ, મોહ ભાવ, મિથ્યાત્વ, મિથ્યાત્વ મારું જ્ઞાન ઓછું છે, મિથ્યાત્વ યોગ એ ઓછા જ્ઞાનમાં એકત્વ મારું જ્ઞાન ઓછું છે, મને યાદ નથી રહેતું, હું સાવ બુદ્ધુ છું, હું તફોડ છું, હું બુદ્ધુ છું, હું હીન છું, હું દીન છું, હું મૂરખ છું, મને યાદ નથી રહેતું. ઓલાને કેટલું યાદ રહે છે, ઓલો કેટલો હોશિયાર છે, એનું શેવક્ષમ કેટલું છે, મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું. અરે અહીંયા જ્ઞાનાવણીય કર્મ ના ઉદયમાં જ્ઞાન ઓછું છે, અને એમાં મોહ કરીને મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું, એવો એ જીવ નો વિપરીત અભિપ્રાય મિથ્યાત્વ છે. પ્રસન્ન રહો ને, અરે જ્ઞાનાવણીયના કર્મ ના ઉદયમાં યાદ નથી રહેતું તો નથી રહેતું. અરે મા, એ તો પર્યાયનું કામ છે, એ તો ઉદયનું કામ છે, એ તો ઉદયનું કામ છે, એનો ભેદ જ ઉદય છે. તમે સ્ટૂલ ઉપર ઉભા થઈને કેટલા મોટા થઈ જશો, કો કેટલા મોટા થઈ જશો, એ તો સ્ટૂલ ઉપર ઉભો છે ભાઈ, એ તો સ્ટૂલ સ્ટૂલ ખસે ને પડશે. ઉદય, ઉદય જેનો ભેદ છે, ઉદય જેનો ભેદ છે એમાં શું ધન છે? આજે યાદ નથી રહેતું, કાલે યાદ રહેશે. આજે પર્યાયમાં મધ્ય જ્ઞાન છે, પર્યાયમાં શુદ્ધ જ્ઞાન છે, પર્યાયમાં કેવળ જ્ઞાન આવી જશે. ઓ કેવળ જ્ઞાન આવી જશે તો પણ એ પર્યાય છે. મધ્ય શુદ્ધ જ્ઞાન છે, પર્યાય છે. અલ્પ જ્ઞાન છે પણ પર્યાય છે. અધિક જ્ઞાન છે પણ પર્યાય છે. ખીલેલું જ્ઞાન છે પર્યાય છે. ઓછું જ્ઞાન છે પર્યાય છે. યાદ નથી રહેતું પર્યાય છે. યાદ રહેશે પર્યાય છે. ઓહો, હું તો એ બધાથી પાર કેવળ જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છું, એવું શ્રદ્ધાન કરશો તો વિપરીતતા કરશે, ઉદય પણ ખતમ થશે, જ્ઞાન ખીલતું જશે, અને એ જ મતિ શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવશે. કેવળ જ્ઞાન આવી જશે તો પણ ફૂલશે નહીં, મતિ શુદ્ધ જ્ઞાન છે તો પણ દીનતા હીનતા પામતા નહીં. આનું નામ વિપરીતતા નો અભાવ છે. કરો અભ્યાસ, એક્સરસાઇઝ તો પોતે કરવી પડશે ને, કરો અભ્યાસ, કરો અભ્યાસ. પોઈન્ટ સમજાય છે? એક વાત સમજો, વિપરીતતા, વિપરીતતાને ટાળવાનો ઉપાય, સૌથી પ્રથમમાં પ્રથમ આ દોષ ટાળવો, પ્રથમમાં પ્રથમ આ દોષ ટાળવો. ચિંતન મનન સતત અંદરમાં બેક ઓફ ધ માઇન્ડ ચાલુ છે. એક એક કર્મના ઉદયમાં જીવ મિથ્યાત્વ કરીને નવીન કર્મનો બંધ કરે છે. કોનો કોનો અવર્ણવાદ? કેવડી, કેવડી ભગવાનનો અવર્ણવાદ, મુનિરાજોનો અવર્ણવાદ, સંઘોનો અવર્ણવાદ, આત્માનો અવર્ણવાદ, સૌથી પહેલા તો પોતાનો અવર્ણવાદ, અપમાન. સમજાય છે? કેવડી ભગવાનનો અવર્ણવાદ. અરે શું કહીએ, અંજનાજીને 22 વર્ષ કેમ આવો ઉદય આવ્યો? કોનો દોષ હતો? અંજનાજીને ઉદય આવ્યો ને 22 વર્ષનો ઉદય આવ્યો, પતિએ 22 વર્ષ સુધી મોઢું નહીં જોયું, દોષ કોનો હતો? પતિની ભૂલ હતી, સખીઓની ભૂલ હતી, કોની ભૂલ હતી? ફ્રેન્ડ્સની ભૂલ હતી કે એને મજાક મસ્તી કરી? પતિની ભૂલ હતી, પવનજયની ભૂલ હતી, કોની ભૂલ હતી? બોલો, આવો કર્મ કોને બાંધ્યો હતો કે 22 વર્ષ પછી મોડું ના જોવે? 22 વર્ષ માટે મોડું નહીં જોયું, લગ્ન થઈ ગયા પછી બોલો, એ દિવસથી મોડું નથી જોયું. બોલો, કોની ભૂલ હતી? પૂર્વના ભવમાં અંજના સતીએ જીન પ્રતિમા કેવડીનો અવર્ણવાદ. એટલે કેટલી વાર આપણે વાત કરીએ દેવશાસ્ત્ર ગુરુનો અને આત્માનો અવર્ણવાદ ન કરો. આત્મા, 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 આત્માની વાતો આખો દિવસ લઈને બેસી જાઓ છો. આત્મા, આત્મા શું ખેડી રાખશો ખબર નહીં, આત્મા, આત્મા, આત્મા આખો દિવસ. અવર્ણવાદ નહીં કરો, તીવ્ર દર્શન મોહનીય આદિ બધા જ કર્મનો બંધ થાય છે. અવર્ણવાદ નહીં કરો, અસાતાનો બંધ થાય છે, બધી પાપ પ્રકૃતિનો બંધ થાય છે. આ બોલો છો ને, આત્મા ફાત્મા બોલો છો ને, વાણી નહીં મળે. આજે જે વાણીના માધ્યમથી આત્માની ચર્ચા કરવા માટે વાણી મળી છે, અને વાણી દ્વારા આત્માની, દેવશાસ્ત્ર ગુરુની, માર્ગની, જ્ઞાનીઓની, સાધર્મીઓની, સમજાય છે, અવર્ણવાદ અંદરમાં ચાલે છે ને, સમજાય, જોઈ લઈશ એને, આગળ નહીં આવવા દઉં એને, અરે એને ખતમ કરી નાખીશ, એને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, એનું કામ નહીં કરવા દઉં. આ અંતરાય કર્મનો બંધ, મોહનીયનો બંધ, દર્શન મોહનો બંધ, પોઈન્ટ સમજાય છે? આ કશાય અને વિપરીતતામાં તીવ્ર કર્મના બંધ કરીને જીવ ચાર ગતિ 84 લાખ યોગીઓમાં રખડવા ચાલ્યો જાય છે, કોઈ એની સાથે નથી આવવા. અવર્ણવાદથી બચો. 22 મિનિટ સુધી પોતાની જેઠાણી પૂર્વના ભાવમાં અંજના સતી, અંજના સતી જેના ગર્ભમાં તદભવ મોક્ષગામી હનુમાન હનુમાન હતા, બોલો શું દશા છે? કો તમે ઉદયના ખેર જુઓ તમે. આપણને કઈ પ્રણામ ઠીક છે, કોઈને જાણતું થઈ જાય, થોડા તો થઈ જાય, કરી લો, અરે માયાચારી કરી લો, છલકપટ કરી લો, કામ પતાવો, કામ પતાવો. અરે તું પતી જશે ચાર ગતિમાં, કામ તો પતે, ના પતે તો ઉદયના અધીન છે. 22 મિનિટ માટે પોતાની જેઠાણીથી પ્રતિમા છે ને, જીન પ્રતિમા, જીન પ્રતિમા છુપાવી દીધી, દર્શન ન કરવા દીધા. 22 મિનિટ માટે છુપાવીને રાખી, 22 મિનિટ માટે છુપાવીને રાખી હતી, અને એના ફળમાં 22 વર્ષ સુધી પતિએ મોડું ન જોયું. છુપાવી રાખી હતી ને, મોડું ન જોવા દીધું પ્રતિમાજીનું. અવર્ણવાદ, અવર્ણવાદ. સીતાજીનું શું હતું? આર્જિકા અને મુનિરાજ સંબંધી શંકા થઈ પોતાના ચરિત્ર ઉપર કલંક લાગ્યો. નિર્દોષ હોવા છતાં, બોલો, મુનિરાજ અને આર્જિકા નિર્દોષ હોવા છતાં ખોટી નજરથી અવર્ણવાદ કેમ ગયો? કેમ ઉપસર્ગ કર્યો? મુનિરાજ ઉપર 3 દિવસ સુધી મરેલો સાપ કેમ નાખ્યો? અવર્ણવાદ થયો એક સમય નરગતિનો બંધ થયો. કેમ ગરમ ગરમ આભૂષણ પહેરાવ્યા? કેમ સીગડી મૂકી? અરે જીવોના શું પ્રણામ છે! દેવશાસ્ત્ર ગુરુના અવર્ણવાદથી બચો. તત્વાર સૂત્રમાં 6ઠા અધ્યાયમાં બધા કારણ લખ્યા છે, એક એક કર્મના બંધના અને આશ્રમના કારણ લખ્યા છે. એમાં દર્શન મોહનીના આશ્રમમાં લખ્યું છે, દેવ મુનિરાજ કેવડી શ્રુત સંઘ ગુરુ જીનવાણી અને આત્માનો અવર્ણવાદ કરશો તો તીવ્ર દર્શન મોહનીય કર્મનો બંધ થશે. કોઈ સ્વાધ્યાય કરતું હોય તો ન કરવા દો, કોઈ કઈક સારું કામ કરતા એમાં અંતરાય નાખો, અવર્ણવાદ નહીં કરો. પોઈન્ટ સમજાય છે? ગુરુદેવશ્રીના તત્વનો અવર્ણવાદ કેટલાય કર્યો, કેટલા કર્મો બાંધતા, તો પણ ગુરુદેવશ્રીની ગાળતા જુઓ. કાળા ઝંડા ફરકાયા, પેપરોમાં લખ્યું, કેટલું બતાવ્યું, કેટલું કર્યું, કેટલું વિરોધ કર્યો, અને ગુરુદેવશ્રીએ વિરોધીઓને પણ ગળે લગાવ્યા છે. કઈ વાંધો નહીં, એ સમયની એની પર્યાયની એવી યોગ્યતા છે. ઉદાર હૃદય રાખો, ઊંચી સોચ રાખો. અરે ગુરુદેવશ્રીના ભક્ત છે તો ગુરુદેવશ્રી જેવી દ્રષ્ટિ કરો, એવી દ્રષ્ટિ તો લાવો, એવી સોચ તો લાવો. અરે ગુરુદેવશ્રીએ બધાને ભૂલેલા ભગવાન છે. કઈ વાંધો નહીં, આપણો ઉદય છે ને, ઉદય કોનો છે? આપણું કામ અટકે છે ને, આપણું કામ અટકે. બહારમાં પણ કોઈ ફાઇલ અટકી જાય, કોઈ ઓફિસમાં કોઈ કેસ અટકી જાય કોર્ટમાં, કોઈ સમજાય છે? આપણું કામ અટકે છે ને, તો આપણા અંતરાયનો ઉદય છે. આપણે અંતરાય બાંધ્યો છે, અંતરાય કર્મ આપણો છે, એ તો નિમિત્ત છે. નિમિત્ત ઉપર દોષ નહીં આપો. અહીંયા અંતરાય કર્મનો ઉદય ખતમ થશે તો કોઈ તારું કામ અટકાવી નહીં શકે, અને તારો અંતરાયનો ઉદય હશે તો કોઈ તને કામ કરવા નહીં દે. યાદ રાખજો, આ અંતરાયના ઉદયના ખેલ છે, આ મોહનીયના ઉદયના ખેલ છે. અપમાન કરે છે કોઈ, માન આપે છે કોઈ, આ બધા કર્મના ઉદયના ખેલ છે. આ કભી માન મિલા જી ભર ભર કે, અપમાન હુઆ જી ભર ભર કે. અપમાન થયું, માન મળ્યું, ઓ ઇસ માન અપમાન કે ખેલ મે હમ મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ, અજ્ઞાની રોતે રહેતે હૈ ઓર જ્ઞાની મસ્ત રહેતે હૈ. અવર્ણવાદ નું ફળ અત્યંત બુરું આવે. તમે પ્રતિમાને ઉપાડીને જો, તમને હજારો ઉદાહરણ મળશે અવર્ણવાદ નો, દેવશાસ્ત્ર ગુરુ ના અવર્ણવાદ નો. જીનવાની આમજ મૂકી દીધી, એનો આદર ન કર્યો, પણ સમજાય છે, બહુમાન ન કર્યું, વિનય ન કર્યો, વિવેક ન કર્યો, એની વાતોનો સ્વીકાર ન કર્યો. અવર્ણવાદ સૌથી મોટો તો એ જ ચાલે છે, જીનવાણીમાં જે લખ્યું છે એને માનતો નથી, ગુરુ જે કહે છે એને માનતો નથી, એ ગુરુ નો અવર્ણવાદ છે. ગુરુદેશીનો અવર્ણવાદ છે, અગર તો ગુરુદેશની વાત માનતો નથી, ગુરુદેશની વાત જીવનમાં અપનાવતો નથી, સિદ્ધાંતોને પોતે પ્રેક્ટિકલી જીવનમાં ઉતારતો નથી, અવર્ણવાદ છે. તારા માનને અને તારા કશાયને અને તારા મોહને અને તારી અજ્ઞાનતાને માળીએ મૂક્યા તો તું મોક્ષ માર્ગમાં આગળ વધી શકશે. અવર્ણવાદમાં કામ નથી થવાનું. અરે કર્મનો બંધ કરીને ક્યાંય રખડવા ચાલ્યો હશે? કોઈ પૂછવા નહીં આવે, કોઈ જોવા નહીં આવે, અને કોઈ સ્વીકારશે નહીં તને. જીવ તું કોઈ જીવને જીવ નથી માનતો, તને કોઈ જીવ નહીં માને. એમે નિગોદ સાથે તો એમે આપણો બહુ ઘનિષ્ઠ નાતો છે ને, નિગોદમાંથી આવ્યા છે, અને હજી નિગોદના જીવ હે. તમે તો આ બધી બધું બહુ લાંબી લાંબી ફેંકો, હવે નિગોદના અરે બટાટામાં જીવ છે, અને હવે આમાં એ જીવ છે, ને આમાં એ જીવ છે, ને કેવી લાંબી લાંબી ફેંકો છો. પોઈન્ટ તમને સ્વીકારે નહીં, ખ્યાલ આવે છે કે એક એક વાત સમજાય છે. બેબી કોન માય જી, હવે અમાય જી, હવે કોબીમાં પણ જી, હવે ફ્લાવરમાં પણ જી, ભીંડામાં જી, અમાય જી, અમે જી ખાઈએ છું અમે. અવર્ણવાદ છે, ચરણાનિયોગ નો અવર્ણવાદ નહીં કર, ચરણાનિયોગ લખવા વાળા મુનિઓ નો અવર્ણવાદ નહીં કર. અવર્ણવાદ કરશે તો ક્યાં જઈને પડશે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાય છે? એક એક સિદ્ધાંત ને ઉડાવી દે, એક એક સિદ્ધાંત ને ઉડાવી દે. ક્રમબદ્ધ પરિપર કોને જોયું? ક્રમબદ્ધ પરિ, બધું ક્રમબદ્ધ છે, બધું નિશ્ચિત છે, તો અમારો પુરુષાર્થ શું? અરે તું કોની સામે ઉભો છે? તું કોને ચેલેન્જ કરે છે? શું છે તારો પુરુષાર્થ? શું સમજે છે પુરુષાર્થના નામ પર? શું સ્વરૂપ છે પુરુષાર્થનું? હેરફેર કરવાના નામને પુરુષાર્થ માને છે, પોતાની ઈચ્છા અનુસાર પરદ્રવ્યના પ્રણમનને ચાહે છે, એ જ પુરુષાર્થ છે. બસ એ જ પુરુષાર્થ છે. અરે એ તો નપુંસકતા છે, ગુરુદેવજી કહે છે, નપુંસકતા છે. તું કરી શકતો નથી ને કરવા માટે મથે છે. અરે ક્યાંય જઈને પડશે? તને કોઈ કોઈ પૂછવા નહીં આવે. આજે આટલું બહુમાન આપણને મળે છે આપણા તત્વનું, ગુરુદેશીના મુક્તિ તું ભગવાન છો. કાન કાન મળ્યા સાંભળવા માટે, કાન મળ્યા સાંભળવા, ધન્ય થઈ ગયા કાન, ધન્ય થઈ ગયા નેત્ર, ધન્ય થઈ ગઈ વાણી, ધન્ય થઈ ગયું મન. પ્રસન્ન થાઓ, ઉદ્મુદિત થાઓ. અવર્ણવાદ નહીં કર. અવર્ણવાદ નું ફળ ભયંકર ભયંકર દુષ્ટ ફળ છે, દુષ્ટ પ્રણામ છે, દુષ્ટ જીવોના પ્રણામ, દુષ્ટ એની ગતિ, દુષ્ટ કર્મ, દુષ્ટ ભાવ, દુષ્ટ ક્ષેત્ર, દુષ્ટ બધું, દુષ્ટ 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 જગ્યાએ પહોંચી જાય છે. આપણને આપણને બહુ મજાક લાગે. નરક નિગોદ, નરક નરક નિગોદમાં જઈને જુઓ કેટલા દુઃખ છે ને કેટલા દુઃખ ભોગવીને આવ્યો છે, તો પણ આ ખુલતી નથી. આચાર્ય કે છે કેવી જીદ છે તારી, કેવું મેં ત્યાં તો પ્રધાર છે તારું, કે તને અહીંયા કહીએ છીએ કે તું ભગવાન છો, તું પ્રભુ છો, તું તારે કોઈ ચીજની આવશ્યકતા નથી. બહારમાં બધું ઉદય પ્રમાણ છે. કરોડો રૂપિયા હોય તો પણ તારા આત્મામાં કઈ વધી નથી જવાનું, ઓછા હોય તો કઈ ઘટી નથી જવાનું. તું ઉદયથી નથી, તું ઉદયના બળે નથી, તું તારા બળે છે, તું શાશ્વત છે. આ બધું અહીંયા રહી જશે, તું અજર અમર છે, તું અહીંયાથી નીકળી જશે. તારા ભાવને લઈને તું જવાનો છે, કર્મોને લઈને જવાનો છે, સહયોગ તારી સાથે આવવાના નથી. આખી દુનિયા સહયોગ પાછળ કેમ ગાંડી થાય છે? કેમ આચાર્ય દેવના વચનોનો અવર્ણવાદ કરો છો? આચાર્ય ઠોસી ઠોસીને કહે છે કે પરમાં સુખ નથી, કેમ માને છે સુખ છે? અવર્ણવાદ છે આ, કદમ કદમ પર અવર્ણવાદ નથી કરતા મને કહો. અને શું થશે આનાથી બોલો, વિચાર કરો. તમે ખ્યાલ આવે છે કે એક વાત, વિપરીતતા ઉપર વાત કરી, દર્શન મોહ, દર્શન મોહ, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજો, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન, અને એ જ્ઞાન કરવાથી, એવું શ્રદ્ધાન કરવાથી દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો. અજીન તો એ બોધ ઉત્પન્ન કરવા માટેની પાત્રતા પણ નહીં કેળવીએ. ક્યારે ઉત્પન્ન થશે બોલો? અરે ઉદય ક્યારે ફરી જશે ભાઈ? કાલે મેં કેટલી વાત કરી હતી ગુણસ્થાનના ક્લાસમાં, કેટલી વાત, નિર્ભાર થાઓ, નિર્ભાર થાઓ. ઉદય ફરી જશે. આજે ઘરમાં બેઠો છો, કાલે ક્યાં બેઠા હશો, ક્યાં હશો, ઉદય ક્યાં લઈ જશે? એકલા હશો, કોઈ સામે નહીં હોય, કોઈ આજુબાજુ નહીં હોય, કોઈ પૂછવા વાળું નહીં હોય, શું કરશો બોલો? તત્વ, તત્વની અંદરમાં રૂચિ હશે તો ત્યાં પણ મસ્ત રહેશો. મસ્ત રહેવાની કળા છે. જીન શાસન જીવને નિર્ભર કરે છે, કર્મ સિદ્ધાંત જીવને નિર્ભર કરે છે. અવર્ણવાદ નહીં કરો, બહુમાન કરો. હા પ્રભુ વાત સાચી છે, અરે હું માનીશ, આજે નથી માનતી, આજે કશાય આવી છે, પરંતુ હવે તત્વજ્ઞાનના બળથી કશાયને આવી નહીં થવા દઈ. હવે મેં ત્યાં કોને પુષ્ટ નહીં કરી. એટલીસ્ટ હા તો પાડો, હા પાડો, હાલત બદલાશે. ના પાડશો નરક નિગો, ના નહીં પાડો. અવર્ણવાદ નહીં કરો. આત્મા ફાત્મા, અરે તું બોલે છે ને, તું તને કોઈ આત્મા સ્વીકારશે નહીં. આ વાત નહીં મળે સાંભળવા, શું કરશે બોલ? ચાર ગતિ 84 લાખ યોનિમાં ક્યાંય રખડવા ચાલ્યા છે? ઘણા કે કેટલું ડરાવો, એવરી લેક્ચરમાં તમે એટલું ડરાવો છો ને, એટલું ડરાવો છો. ડરાવતાર નથી, હકીકત કહીએ છે, ફેક્ટ છે આ ફેક્ટ. નો વન કેન ડિનાય ધીસ ફેક્ટ, નો વન કેન ડિનાય. જે ગુરુદેશે સત્ય આપ્યું છે ને, સત્યને કોઈ કોઈ ઇનકાર ન કરી શકે. તારો મોહ છે કે એ સ્વીકારવા નથી દેતો તને? તારો મોહ તને પરદ્રવ્યમાં દોડાવ્યો છે, બરાબર છે? સમજાઈ ગયું? ચલો હવે આપણે આગળ વધીએ ને, સમય પણ થઈ જશે. હવે ચારિત્ર મોહના ઉદયમાં શું થાય છે? કશાય 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 કશાય, આખો દિવસ કશાય. ક્રોધ, મન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શો, ભય, જુગુપ્સા, ત્રણ પ્રકારના વેગ કશાય ન કશાય રૂપે પ્રણમે છે ચારિત્ર મોહના ઉદયમાં. એક બાળક છે, એક ઉદાહરણથી સમજાવું છું. એક બાળક છે, એ બિચારો રસ્તામાં ચાલતો હતો, મમ્મીનો હાથ પકડીને ચાલતો હતો રસ્તામાં, બરાબર છે, અને પડી ગયો. હવે એ પડી ગયો, હવે સાંભળજો, જો એના પપ્પા પણ છે, એનો ભાઈ છે, એની મમ્મી છે, એના ફ્રેન્ડ છે, કોઈ સમજાય, બધા ત્યાં છે, આજુબાજુમાં બધા છે, અને પડી ગયો. હવે તમે જો એક ઘટના બની, બધાના કશાય અલગ અલગ. મમ્મીને કયો કશાય થશે? મમ્મીને રાગ થશે, રાગરૂપ કશાય. મારો દીકરો પડી ગયો, પપ્પાને ગુસ્સો આવશે, એક દેશે જોરથી જોઈને ચાલતો નથી, ક્રોધ કશાય. સમજાય છે, ખ્યાલ આવે છે, ક્રોધ કશાય. અને એના ભાઈને દયા આવે, જયારે બિચારો પડી ગયો ને પપ્પા વળે છે, દયાનો ભાવ, દયારૂપ કશાય. છોકરો પડ્યો એવું વાઇકું રડવા માંડ્યો, સમજાય, અરતિનો કશાય, અણગમો. સમજાય છે, ખ્યાલ આવે છે, એકને ક્રોધ કશાય થયો, એકને દયાનો ભાવ, એકને રાગનો ભાવ, એકને ભયનો ભાવ, અને એના ફ્રેન્ડ છે હસે છે જો જોસ્તી એના ઉપર, એને હાસ્ય કશાય. બોલો, કેટલા કશાય અલગ અલગ જીવના થાય છે એક જ ઘટનાની વચ્ચે. એક વેશ્યા નું મૃતક શરીર છે એને જોઈને કેટલા જીવના અલગ અલગ પ્રણામ થાય છે, વિચાર કરો. અને આખો દિવસ આપણા કશાય ભાવ રૂપે પ્રણમીએ છીએ, સવારથી રાત ખાઓ પીઓ કમાઓ ધંધો કરો, આ કરો 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 કરો. મેં ગઈકાલે રાતના સ્વાધ્યાયમાં એક વાત કીધી હતી, કદાચ એ થોડી અખરી પણ હશે, પોઈન્ટ સમજાય છે, કે આ અશુભ ભાવમાં છે ને હમણાં આપણે તત્વ અભ્યાસના ભાવમાં છે, બરાબર, શુભ ભાવમાં છે. પોઈન્ટ વગર જો પ્રેક્ટિકલ વાત કરું છું, બધાની વાત છે, આ કોઈ એક વ્યક્તિની વાત નથી, આ બધાની વાત છે, મારી વાત છે, તમારી વાત છે, બધાની વાત. આ પત્યું જ્યાં સ્વાધ્યાય પૂરો થયો ત્યાં હવે શું કરવું છે? તરત જ અશુભમાં, તરત જ બીજા કાર્ય, બીજા ભાવ, બીજા કશાય, બીજા ઇન્દ્રિયના વિષયમાં તરત જ ઉપયોગ દોડે. તું 5 મિનિટ તો બેસીને વિચાર કે તે શું સાંભળ્યું, તે શું વાંચ્યું, ને તે શું બોલ્યું. એટલી તારા ભાવમાં એના વિચાર તો ચાલવા દે. તું 12માં કઈ કામ કરતો હોય તો પણ તારા ભાવોમાં એના વિચાર તો તું રાખ. પોઈન્ટ સમજાય છે? તરત જેવી રીતના આપણે જુ બીચ ઉપર જઈએ, બીચ ઉપર, અને આપણે ઉભા થઈએ ને ખંગેરીને ઉભા થઈએ, એવી રીતના પતી ગઈ વાત, ચલો ક્લાસ પૂરો થઈ ગયો, બોલો હવે શું કરવું છે, ચલો ખાવા બેસો, જમવા બેસો, ઊંઘી જાઓ, આ કરો તે કરો, બોલો હવે શું કામ કરો, શું કરો, શું કરો, શું, કેટલો કેટલો, એક પછી એક કશાયનો ભાવ, કશાયનો ભાવ, કશાય. તું શાંત જો, 12માં કોઈ પણ પ્રવૃત્તિ ચાલશે. મારો પોઈન્ટ એ છે કે કળા એ શીખો કે અંદરમાં એ તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલે, અંદરમાં એના વિચાર ચાલ્યા કરે. તું ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, હા, અંદરમાં એના વિચાર, તત્વચિંતન, તત્વમંથન, વેદવિજ્ઞાનનો અભ્યાસ નિરંતર કે તારા સ્વભાવની જાગૃતિ રાખ. તારા સ્વભાવની જાગૃતિ રાખ, તું રાખી શકે છે, તું સ્વભાવને મુખ્ય કરી શકે છે, મુખ્ય ગૌણ કરવાની કળા તારી પાસે છે, તું કરી શકવામાં સમર્થ છે, મુખ્ય ગૌણ. આખી દુનિયામાં હમણાં કોરોના મુખ્ય થઈ ગયું છે ને, બધું ગૌણ થઈ ગયું ને, કોઈ સમજાય છે, બધું કોણ થઈ, કોરોના 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 કોરોના, તો એક રોગ મુખ્ય થઈ શકે છે, તો આખો સ્વભાવ મુખ્ય ન થઈ શકે? આખી દુનિયા કોણ થઈ જાય અને એક વસ્તુ મુખ્ય થઈ જાય, હું તો માતા માટે એના ઉપયોગમાં સૌથી મુખ્ય કોણ છે? માતા માટે ઉર્ધ્વ કોણ છે? ઉર્ધ્વ એનો બાળક. એ ગમે તે કરતી હોય ને, ગમે તે એ કામ કરતી હોય ને, એની નજર એના બાળક પર જ છે. કામ કરે છે પણ એની નજર, એની દ્રષ્ટિ એના ઉપયોગમાં કોણ રમે છે? પડી ન જાય, હજુ ત્યાં ગયો, હવે ખાય છે, આમ ચાલે છે, ઉભો થયો, પડી ન જાય, આમ કરે તેમ કરે. બોલો, વિચાર કરો, એ કામની વચ્ચે પણ એનો બાળક મુખ્ય રહી શકે, તો આ બધી પ્રવૃત્તિની વચ્ચે તારો જ્ઞાયક મુખ્ય કેમ ના રહી શકે? રૂચિનો વિષય છે, જેની જે રૂચિ હોય ને એ કરે, એનો ઉપયોગ ત્યાં દોડે, એનું વીર્ય ત્યાં દોડે, એનો સમય દોડે, સમર્પણ દોડે, બધું દોડે, આખી દુનિયા કોણ થઈ જાય? એવી રીતના કહે છે કે ઓહો, મુખ્ય કર તારા આત્માને, તારા સ્વભાવને. 2 મિનિટ બાકી છે. દર્શન મો અને ચારિત્ર મો, વિકાર, ચારિત્ર મોના ઉદયમાં વિકાર, વિકાર રૂપે પ્રણમે. કશાય કશાય કસે છે આત્માને, કશવા વાળા ભાવનું નામ કશાય છે. કશે છે આત્માને, કશે છે, દુઃખ આપે છે, દુઃખી કરે છે. અરે, તારો સ્વભાવ દુઃખી થવો, દુઃખી રહેવો નથી. આખા દિવસ એ જ વિચાર, અને દુઃખી કેવી રીતના કરું, આ મને દુઃખી કેમ કરે છે, આને સુખી કેવી રીતના કરું, આ મને સુખી કેવી રીતના કરે, આનું આમ કેવી રીતના કરું, આનું આમ કેવી રીતના કરું, આખો દિવસ કશાય ભાવ રૂપે જીવ પ્રણમે. તો વિકાર, વિપરીતતા અને વિકાર, વિપરીતતા વિકાર, દર્શન મોના ઉદયમાં પૂરું કરું છું, તમે થઈ, દર્શન મોના ઉદયમાં વિપરીતતા, ચારિત્ર મોના ઉદયમાં વિકાર. તો આ વિપરીતતા અને વિકાર રૂપે પ્રણમીને જીવ નવીન 8-8 કર્મનો બંધ કરે છે. 7 કર્મનો 8-8 નો ઉદય ચાલે છે, 7નો બંધ પ્રતિ સમય કરે છે. અહીં પકડજો, એક એક કર્મના ઉદયમાં જોડાઈને મોહ કરે છે, મિથ્યાત્વ કરે છે અને રાગદ્વેષ આદિ ભાવ રૂપે પ્રણમે છે. આખો દિવસ રાગાદિ ભાવ રૂપે, રાગાદિ ભાવ, રાગાદિ ભાવ, રાગાદિ ભાવ, કશાય કશાય, ક્રોધ, માન, માયા. ટોરેમણી સાહેબે કેટલી સરસ વાત કરી, તું પર દ્રવ્યને ઇષ્ટ અને અનિષ્ટ માને છે, ઇષ્ટ માને છે, અનિષ્ટ માને છે, એટલા કશાય ભાવ ઉત્પન્ન થાય. તત્વજ્ઞાનના અભ્યાસથી માન કે કોઈ ઇષ્ટ નથી, કોઈ અનિષ્ટ નથી. અરે તું બીજાનું ગુરુ કરવા જાય છે, તું બીજાનું ગુરુ કરવા ચાહે છે, પરંતુ એનું ગુરુ થવું કે ન થવું એ તો ઉદયાધીન છે, એ તો એના ઉદયના અધીન છે કે એનું ગુરુ થવું કે ન થવું. તું ચાહે છે કે એનું ગુરુ થઈ જાય, એ વાત મિથ્યાત્વ છે, વિપરીતતા છે, વિકાર છે. મિથ્યાત્વ અનંત કશાયને જન્મ આપે છે, અનંતતાનું ગંદી કશાયને જન્મ આપે છે, અજ્ઞાનને જન્મ આપે છે. વિપરીતતા શું નથી કરાવતું, વિપરીતતા અકાત સ્વભાવનો નાદર અને અવર્ણવાદ કરાવી દે છે, ગૌણ કરાવી દે છે, ખતમ કરાવી દે છે. તું છે જ નહીં, તું આ છે, તું તું શરીર જ છે, તું ગોરો છે, તું કાળો છે, તું જાડો છે, તું પતલો છે, તું આવો છે, તું આવો છે, તું, અરે તું રાગી દ્વેષી નથી, તું ગોરો કાળો નથી, તું તો ચૈતન્ય તત્વ છો. એવી વિપરીતતા આપણા બધાની ટળે અને સાચા સુખની પ્રાપ્તિ થાય એવી મંગલ ભાવના સાથે હમણાંનો સ્વાધ્યાય પૂરો કરું છું. આપણે આજે મૌનીય કર્મની ચર્ચા કરી, વિપરીતતા અને વિકારની ચર્ચા કરી. દર્શન મોના ઉદયમાં વિપરીતતા, ચારિત્ર મોના ઉદયમાં વિકાર, અને એનાથી નવીન કર્મનો બંધ, અને અવર્ણવા બધા બચીએ. કોનો અવર્ણવાદ? પોતાનો અવર્ણવાદ, દેવ શાસ્ત્ર ગુરુનો અવર્ણવાદ, અને જીનવાણીનો અવર્ણવાદ. એ અવર્ણવાદથી બચીએ એવી મંગલ ભાવના સાથે હમણાંની વાત પૂરી. હે જીનવાણી ભારતી તોય જપો દિનરન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, સો આણી મસ્તક નમો સદા દેત મૂજો. અને કાલ મેં નિત્ય બોધિની દ્વારા શાંગી પરમકારી જીનવાણી માતનો જય, અમક્તો નાનંદકારી કાન ગુરુ દેવનો જય, ધન્યતા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય, છઠ્ઠા સાતમા અગ્રસ્થાનમાં જોડાયેલા સમજ ભાવલિંગી દિગંબર મુનિ રાજોનો જય, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધાને.